સુનત રામ ગુણ ગ્રહમ સુહાય. બધા જ શોભી રહ્યા હતા. ભગવાનના ગુણાનુવાદ ગાનારો કોણ ન શોભે? જનાબાઈ ને રોહિદાસ જેવાય પણ જો શોભતા હોય તો અહિયાં આગાડી પણ તીર્થના નિવાસીઓ છે, એટલે તીર્થને આંગણે રહેનાર સૌ શોભે, અને એમાંય ભગવાનના ગુણાનુવાદ ગાતા ગાતા તો એથી વધારે શોભી જાય. અને આમ સૌ તીર્થરાજની અંદર આનંદ માણતા ભરદ્વાજ મુનિ પહી પહી આય. ભરદ્વાજ ઋષિ જે શ્રેષ્ઠ મુનિ છે, મુનિબાર ભરદ્વાજ પહી આય. બધા ચાલો કે અહીંયા ગાડી નડિયાદમાં જઈએ છે. બહુ મોટું સ્થાન છે, ધામ છે, મહાપુરુષ જઈએ ત્યાં ગાડી ને જવું જ જોઈએ. અને ત્યાં સુધી નડિયાદમાં આવવું અધૂરું રહે એમ તીર્થરાજ ને આંગણે પધાર્યા પછી ત્યાંના શ્રેષ્ઠ અને સિદ્ધ એવા મુનિવરોના આંગણે ન જઈએ તો તીર્થનું ગયું અધૂરું ગણાય. એટલે શ્રેષ્ઠ ઋષિ એવા ભરદ્વાજજીની પાસે ભરતજી સહિત સમસ્ત સમાજ પહોંચ્યો. કરી પ્રણામ, દંડ પ્રણામ કરત મુનિ દેખે. ભરદ્વાજ ઋષિના દ્વારે પહોંચતા, આશ્રમે પહોંચતા જ ભરતજીએ આશ્રમને મુનિના દર્શન થતાની સાથે દંડવત પ્રણામ કર્યા. ક્યાંય પણ જઈએ, દૂરથી એની ધજાના દર્શન થાય ને ત્યારે પણ દંડવત પ્રણામ કરી દીધું. અરે, પાવન ધરતીમાં પ્રવેશ કરતા પહેલા ધરતીને પહેલા વંદન કરી દીધું. દંડ પ્રણામ કરત, જોયું કે આખો સમાજ ભરદ્વાજ ઋષિને, ભરદ્વાજ ઋષિના આશ્રમને દંડવત પ્રણામ કર્યું. પાવન ધરતી છે, તીર્થ તો છે જ, પણ સિદ્ધ મહાપુરુષોના નિવાસ સ્થાન છે, એટલે એની અંદર એ વિશેષતા છે. સૌએ પોતપોતાની ભક્તિભાવ પ્રમાણે દંડવત પ્રણામ કર્યા. અને ભરદ્વાજ ઋષિએ જોયું કે ઓહો, આ બધા જ બધા દંડવત પ્રણામ કરી રહ્યા છે અને સૌએ પોતપોતાની રીતે સૌભાગ્ય સમજ્યા કે જ્યાં ઋષિના દર્શન થતાની સાથે, કે આ તો અમારું મૂર્તિમંત ભાગ્ય આવ્યું. ઋષિ જે તપસ્વી ઋષિ, એના આંગણે જઈને ઉભારી એને દર્શન આપે એટલે એમ થાય કે અમારા શા ભાગ્ય એવા સિદ્ધ મહાપુરુષોના દર્શન અમને, અને અમારા આ જન્મારામાં મારા કયા એવા પુણ્યનો ઉદય થયો. તીર્થે તો આવ્યા, પણ તીર્થના સિદ્ધ મહાપુરુષોના દર્શન થાય ને એ મહાન ભાગ્ય કહેવાય. એટલે મુનિ મૂર્તિમંત ભાગ્ય નિજે લે કે સૌએ જોયું કે હાશ, તીર્થ તો પવિત્ર છે જ, પણ તીર્થના સિદ્ધ મહાપુરુષોના દર્શન થાય ને એટલે આપણું સૌભાગ્ય. એમ કે મૂર્તિમંત સાક્ષાત તીર્થ આવીને દર્શન આપી ગયા. કારણ સંતો મહાપુરુષોએ તો જંગમ તીર્થ છે, અને એ રીતે ઋષિના દર્શન થતાની સાથે સૌએ અહોભાગ્ય અનુભવ્યું કે આજે અમે કૃતાર્થ થઈ ગયા, અમારું તીર્થ આજે અહીંયા ગાડી સંપૂર્ણ થયું. ભરદ્વાજ ઋષિના આશ્રમના દર્શન કરતાની સાથે પોતાના ભાગ્યની સરાહના પ્રશંસા કરી. ભરદ્વાજ ઋષિએ જોયું કે દંડવત પ્રણામ કરી રહ્યા છે ભરતજી, એટલે એકદમ ઝડપથી દોડી જઈ, વ્યવહાર છે આપણો, આદર કોઈ કરતો હોય તો સામાનો પણ આદર એટલો જ થવો જોઈએ. ભગવાને ગીતામાં કહ્યું, પરસ્પરમ ભાવયંતઃ શ્રેયમ પરમ અવાપ્સ્યતઃ. પરમ કલ્યાણની પ્રાપ્તિ કરવી હોય તો પરસ્પરનો સદભાવ, ઘરની અંદર પણ પરસ્પરનો સદભાવ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી જ ઘર શોભે. એટલે પરસ્પર નો સદભાવ એ પરમ શ્રેષ્ઠ છે અને પરમ સુખ છે એમ ભગવાને કહ્યું. અહિયાં આગળી પણ જ્યાં ઋષિના આશ્રમના દર્શન થયા, ભરતજીએ દંડવત પ્રણામ કર્યા તો ભરદ્વાજ ઋષિએ દોડી જઈ અને દંડવત પ્રણામ કરતા ભરતજીને ઉઠાવી લીધા. બંને અહોભાગ્ય સિંહ મૂર્તિમંત ભાગ્ય કે ભગવાનનો ભક્ત, ભગવાનનો ભાઈ અને મારે આંગણે આવીને મને દર્શન આપ્યા, મારું ભાગ્ય આજે મૂર્તિમંત સ્વરૂપ ધારણ કરીને આવ્યું. ભરદ્વાજ ઋષિએ વ્યવહાર અને વિવેક પ્રમાણે દંડવત પ્રણામ કરતા ભરતજીને ઉઠાવી. કૃત અર્થ, જે કઈ કરવાનું હોય તે સંપૂર્ણ પરિપૂર્ણ રીતે સફળ થાય એનું નામ કૃત અર્થ. કૃતાર્થ તો આમ આશીર્વાદ આપીને કિન્ન કૃતાર્થ આશીષ દિન, આશીષ આપી આશીર્વાદ આપી. મહાપુરુષો આશીર્વાદ આપે ને એટલે સમજવાનું કે આપણે ભાગ્યશાળી કૃતાર્થ બની ગયા. કોઈ પણ સંત મહાપુરુષ એને હૃદયથી એમ જ છે તારું કલ્યાણ, તારું સુખ, સુખી થા, તારું ભલું થા, બસ આ એક સદભાવનો હૃદયમાંથી નીકળેલો ઉદ્ગાર એનું નામ જ આશીર્વાદ. દિન અસીસ, અને આમ સદભાવ પૂર્વક આશીર્વાદ આપ્યા ભરત. વૃદ્ધિ આપ કૃતાર્થ. ભરતજીનું અત્યારે કર્તવ્ય મિશન કયું છે? ચિત્રકૂટ પહોંચી ભગવાનના દર્શન કરી એમને મનાવી લીધા. તો ભરદ્વાજ ઋષિ અત્યારથી કહ્યું કે આપ કૃતાર્થ છે. ભરતજી આપનું કાર્ય પરિપૂર્ણ છે, એમાં કઈ ઉણપ નથી. આમ ભરતજીના લક્ષ્યને સફળ બનાવવા માટેના પણ આશીર્વાદ ભરદ્વાજ ઋષિ આપી દીધા. ભગવાન તમને વનવાસની અંદર ચિત્રકૂટમાં મળશે, દર્શન થશે. ભરદ્વાજ ઋષિ જેવા સિદ્ધ તપોનિધિ એનું વચન તો વિફળ જાય નહીં. ભરતજીને પણ એટલો આનંદ થયો કે મારે વગર માગે મને ભરત ઋષિ આશીર્વાદ આપી દીધા. આસન દિન નાય મુનિએ ભરદ્વાજ ઋષિએ આવકાર્યા છે. આવો, આપણા ઘરમાં કોઈ સામાન્ય માણસ આવે તો તરત આવો બેસો, ઠંડુ પાણી લો. આમ એને આપણે સત્કાર એટલે એનો આવકાર થયો એમાં એને આનંદ થયો કે ભાઈ હું આવ્યો છું, ઠીક ઠેકાણે આવ્યો છું, નકામો નથી આવ્યો, મારી અવગણના કે અવહેલના નથી થતી, આદર થઈ રહ્યો છે. એટલે સાહજિકતાથી ભરતજી ભરદ્વાજ ઋષિના આંગણે આશ્રમે ગયા છે અને ભરદ્વાજ ઋષિએ પણ એનો આદર સત્કાર કર્યો છે. આપણા ઘર આંગણે કોઈ પણ માણસ આવે, તારે રે આંગણી આવે કોઈ આવકારો મીઠો આપજો. તારું ઘર આંગણું સોતો સોતો આવે ને કોઈ, કઈ નહીં તો આવો બેસો, આટલો મીઠો આવકારો આપશો ને તો પણ એને એમ થશે કે હાશ. પછી એને ઈચ્છા થશે કે હવે ઠંડુ પાણી આપશો. અજાણો માણસ હોય ને તો આ ઉનાળામાં ઠંડુ પાણી માગે આવી બેસે, પાવાનું મન થાય એટલે બે પી. તો ભરદ્વાજ ઋષિએ ભરતજીને આવકારીને એમનું સ્વાગત કરીને આશ્રમમાં અંદર બેસાડ્યા, પધારો બેસો, અને બેસવા માટે આસન આપ્યું. જત સકુચ હવે જે થવું જોઈએ એનો સંકોચ થયો છે. જહત સકુચ એ સંકોચ પૂર્વક ઋષિ આવકાર આપે ને આસન આપે બેસાતું છે. અહીંયા આગળ કઈક બેસો, ના મહારાજ અહીં બેઠો છો, અહીં બરાબર છે. સંકોચ આવા મોટા તપસ્વી ત્યાગી ઋષિ બેસવા માટે આસન આપે, એની પર બેસાય ખરું, બેસવાની ભૂલ થાય ખરી, અને એવો અવિવેક, ભલે એમણે વિવેક કર્યો, સત્કાર કર્યો, પણ આપણાથી એ અવિવેક ન. એટલે જો કેટલો સરસ વ્યવહાર તુલસીદાસજી પાસે છે. ચહત સાકુચત સંકોચ ના માર્યા, સંકોચ ને ભાંગી નાખવો પડ્યો અને આશ્રમમાં પ્રવેશ કર્યો. મહાપુરુષ ના આગળ સંકોચ તો થાય છે, પણ છતાં એમણે બોલાવ્યા છે, એનો અનાદર પણ ન થાય, એટલે મુનિના આવકારને સ્વીકાર કરી લીધો અને પોતાના સંકોચને ભાંગી નાખી અને ઘરમાં પ્રવેશ કર્યો. જ્યાં ગાડી સંકોચ છોડી દેવું પડે, પ્રભુ જેવી આપની આજ્ઞા આશીર્વાદ, એમ કરીને આશ્રમમાં પ્રવેશ. વ્યવહારની બાબતમાં તુલસીદાસજીની માનસ રચનામાં કેટલી આમ ઝીણી દ્રષ્ટિ છે કે ક્યાંય કોઈ પણ પાત્રનો અવિવેક નથી.